આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
વર્ષમાં બે અલગ અલગ દેશોમાં અલગ અલગ દિવસે મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય દિનોમાં એક નામ છે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડેનું. માઇગ્રેટરી બર્ડ એટલે યાયાવર પક્ષીઓ, જેઓ એક ચોક્કસ ઋતુમાં એક દેશમાંથી કે એક પ્રદેશમાંથી બીજા દેશ કે પ્રદેશ તરફ પ્રસ્થાન કરે. આ વર્ષે આ વિખ્યાત યાયાવર પક્ષી દિવસ કાર્યક્રમ માનવો અને પક્ષીઓ વચ્ચેની સ્વસ્થ સહ અસ્તિત્વની જરૂરિયાતને સંબોધશે. વ્યસ્ત શહેરોથી લઈને નાનકડા નગરો સુધી પક્ષીઓની જનસંખ્યાને સહાય કરે તેવું વાતાવરણ બનાવવા પર તે ધ્યાન કેન્દ્રિત કરશે. વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે માનવ ગતિવિધિઓ અને વિસ્થાપિત શહેરી વિકાસને લીધે યાયાવર પક્ષીઓએ સામનો કરવા પડતા ઘણા પડકારો અંગે પણ જાગૃતતા ઊભી કરશે. આ યાયાવર પક્ષીઓ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા હતા ડોક્ટર ડેનિયલ લીસ, જેઓ બર્ડ લાઇફ ખાતે માઇગ્રેટરી શોર બર્ડ કોઓર્ડિનેટર છે. ડોક્ટર ડેનિયલ લીસ સમજાવે છે કે માનવીની દખલને લીધે પક્ષીઓની વયમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ પક્ષીઓ અનેક દેશોમાં યાત્રા કરતા હોવાથી કોઈ એક દેશ દ્વારા તેમને બચાવવા માટે કરવામાં આવતા પ્રયાસ પક્ષીઓની સુરક્ષા માટે પર્યાપ્ત નથી રહેતા અને આ અંગે સામૂહિક પ્રયાસ માટે જાગૃતિ ઊભી કરવાનો દિવસ છે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે. ડોક્ટર ડેનિયલ લીસ સમજાવે છે કે માનવીની દખલને લીધે પક્ષીઓની વયમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ પક્ષીઓ અનેક દેશોમાં યાત્રા કરતા હોવાથી કોઈ એક દેશ દ્વારા તેમને બચાવવા માટે કરવામાં આવતા પ્રયાસ પક્ષીઓની સુરક્ષા માટે પર્યાપ્ત નથી રહેતા અને આ અંગે સામૂહિક પ્રયાસ માટે જાગૃતિ ઊભી કરવાનો દિવસ છે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે.
માઇગ્રેટરી બર્ડ્સ આર સફરિંગ ફ્રોમ અ લોટ ઓફ હ્યુમન ઇન્ડ્યુસ્ડ પોપ્યુલેશન ડિક્લાઇન્સ એઝ ધે માઇગ્રન્ટ્સ ધે સ્પેન ધ એન્ટાયર ગ્લોબ એન્ડ ધેરફોર ઇટ્સ નોટ એઝ ઇઝી એઝ જસ્ટ you know, one country, for example, putting in some laws or putting into some conservation actions to keep the populations going and help preserve them. Because they do span so many countries, it's sort of more of a combined effort. And if even just, you know, one link along the chain is broken, then the populations of some of these birds can really be in trouble. And over the past several decades, that's what we've seen in a lot of these species. Some pretty dramatic and really alarming declines in a lot of these species. And so World Migratory Bird Day is about trying to raise the profile of a lot of these species and amongst the wider community and get everyone on board with trying to make positive changes to help them recover.
કેટલાક અદ્ભુત માઇગ્રેટરી પક્ષીઓ વિશે વાત કરતા ડોક્ટર ડેનિયલ જણાવે છે કે તેમાં એક છે ઇસ્ટર્ન કર્લુ, જે સૌથી મોટું માઇગ્રેટરી શોર બર્ડ છે. જો કે માત્ર માઇગ્રેટરી બર્ડની શ્રેણીમાં તેનાથી મોટા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. ઇસ્ટર્ન કોર્લુ ઓસ્ટ્રેલિયાથી છેક ઉત્તરી એશિયા સુધીની સફર ખેડે છે અને ઉત્તરી એશિયાના શિયાળામાં હૂંફાળા વાતાવરણ માટે તે ઓસ્ટ્રેલિયા આવે છે.
So there's some really iconic ones, being the Eastern Curlew, which is probably the largest migratory shorebird. There are other larger migratory birds, but one of the more iconic one, quite a large bird weighing almost a kilo, so sort of the size of a chicken, if you can think of it like that, with a really long down curved bill, and that actually breeds all the way up in sort of northern Asia, it spends, because as you can imagine, the northern Asia is a pretty miserable place to be in the middle of winter, and certainly not conducive to a breeding bird. They migrate down to the central and southern hemisphere to spend the northern hemisphere winter, and sort of can migrate, you know, through Asia and often end up spending a lot of the northern hemisphere winter, so southern hemisphere summer, down in Australia.
બીજું એક વિલક્ષણ પક્ષી છે રેડ નેક્ડ સ્ટ્રિન્ટ, જે માત્ર 25-30 ગ્રામ વજન ધરાવતું હોવા છતાં હજારો કિલોમીટરની સફર કરીને અગ્નિ એશિયાના દેશો સુધી માઇગ્રેટ કરે છે.
So there's some really iconic ones, being the Eastern Curlew, which is probably the largest migratory shorebird. There are other larger migratory birds, but one of the more iconic one, quite a large bird weighing almost a kilo, so sort of the size of a chicken, if you can think of it like that, with a really long down curved bill, and that actually breeds all the way up in sort of in northern Asia, it spends, because as you can imagine, the northern Asia is a pretty miserable place to be in the middle of winter, and certainly not conducive to a breeding bird. They migrate down to the central and southern hemisphere to spend the northern hemisphere winter, and sort of can migrate, you know, through Asia, and often end up spending a lot of the northern hemisphere winter, so southern hemisphere summer, down in Australia.
આ પક્ષીઓ આ માઇગ્રેશન કેવી રીતે શક્ય બનાવે છે તે અંગે વિજ્ઞાનીઓ હજુ એ અભ્યાસ કરી રહ્યા છે.
But they're still quite understudied in terms of, there's a lot of tracking work, but actually figuring out how they do it, how they navigate, we still don't really know. Because some of them, especially the young ones, the parents actually leave and start heading south before the young ones are even ready to fly. So the young ones stay up there for another few weeks, getting the last of the sort of resources from up there, and they make that journey by themselves. So we still don't really understand how they are navigating all their way down south, and then back up north when it comes up and breed again.
જો કે તેઓ કેટલાક શારીરિક અને આંતરિક ફેરફાર કરે છે તે જાણવામાં આવ્યું છે, જેમ કે માઇગ્રેશન પહેલા વધુ ખોરાક લેવો, શરીરમાં ચરબીનો જથ્થો વધારવો, અને ઉડ્ડયન દરમિયાન પાચન ક્રિયા ધીમી પાડવી અને હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવા. Dr. Daniel સમજાવે છે.
There has been quite a lot of research on their migratory pathways and some of the adaptations they have. So they'll actually, one of the main ones is to, they feed up, they can double their body weight. They have enormous fat reserves, that they do a lot of feeding furiously just before they head off. As you can probably imagine, flying up to 10,000 kilometers is quite an energy intensive sort of activity. So they feed up furiously, literally double their weight. Just as they're heading off, their digestive system will actually shrink down, because they're not going to use it for substantial portions of their journey, and it weighs a lot. Their flight muscles get a lot bigger, their heart muscle increases, and so they go through all these changes to help them fly that massive journey, especially some of the bigger species, which are known to do it up to non-stop. Like there's one species, bar-tailed godwit, which has been recorded through tracking data, making the journey from Alaska all the way down to New Zealand or Australia non-stop, which is just...
ઓસ્ટ્રેલિયન વિલક્ષણ આબોહવા અને ભૂપૃષ્ઠને લીધે આ પક્ષીઓ મોટો સમય અહીં જ વિતાવે છે, જેમાં સમાવેશ થાય છે લાંબા દરિયા કિનારાનો, મધ્યમાં રહેલા ખારા પાણીના સરોવરો અને જળમાર્ગોનો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની અનન્ય આબોહવા પણ આમાં મોટો ભાગ ભજવે છે.
Place, because it's got such a massive coastline and huge series of inland waterways, and all of those species come down here from the north, and really rely on Australia for most of their life, because you sort of, when you think about it, they spend a lot of their life doing that migration. So that might take from a week all the way, depending on the species, all the way through to a couple of months, depending on the species. So they're, spending every year of their lives, they're spending up to, a couple of months actually doing the migration. They're spending a few months right up breeding, but they're actually spending most of their lives in Australia. So the entire non-breeding season they're spending here, and that's what makes Australia, our coastline especially, but also, you know, salt lakes, ephemeral wetlands, freshwater wetlands, all across Australia, really important because these birds are actually spending most of their lives here with us.
આ ઉપરાંત કેટલાક પક્ષીઓ એવા પણ જાણવામાં આવ્યા છે જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માઇગ્રેશન કરતા હોય. તેમાંનું એક છે ઓરિએન્ટલ પર્ટિકોલ. તે એક નોંધપાત્ર માઇગ્રેટરી બર્ડ છે જે ભારતીય ઉપખંડ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રજનન કરે છે અને શિયાળા માટે ઓસ્ટ્રેલિયા તરફ સ્થળાંતર કરે છે. આ ઘટના ફક્ત 2019માં જાણવા મળી જ્યારે ઓસ્ટ્રેલિયામાં સેટેલાઇટ દ્વારા ટેગ કરાયેલ એક ઓરિએન્ટલ પર્ટિકોલ થાઇલેન્ડથી લઈને ઓરિસ્સા અને ત્યાંથી આખરે ઉત્તર કર્ણાટકમાં સ્થાયી થયું અને પ્રજનન કર્યું. બીજું એક પક્ષી છે વ્હાઇટ નેક નીડલ ટેલ, જે શિયાળામાં ઓસ્ટ્રેલિયા આવતું હોવાનું જાણવા મળ્યું છે. ઉનાળા દરમિયાન આ પ્રજાતિ બે જગ્યાએ જોવા મળે છે. એક છે ઉત્તુંગ હિમાલય અને બીજું પૂર્વ એશિયા. બંને વસ્તી શિયાળામાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક ભાગો તરફ સ્થળાંતર કરતું હોવાનું જાણવા મળ્યું છે. વિવિધ વ્યાયાવર પક્ષીઓ વિશેનો આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.